દેવલાલી માં પૂજ્ય ભાઈશ્રી લાલચંદભાઈનું તારીખ 18/2/89 સમયસર ગાથા 31 ઉપર પ્રવચન સળંગ પ્રવચન નંબર 261
પરમાત્મા હોય કે મુનિરાજ આચાર્ય સાધુજી હોય તો એની સ્તુતિ ભક્તિ એવો ભાવ જીવને આવે છે. સાથે સાથે પણ એને ભૂલ થઈ જાય છે. ભાવ તો સ્તુતિનો ભક્તિનો છે, શુભ રાગ છે ભક્તિનો, પણ સાથે એક મોટી ભૂલ એ કરે છે, તીર્થંકર ભગવાનની સ્તુતિ કરતી વખતે પણ એ ભગવાનના તીર્થંકર પરમાત્માના દેહને જ તીર્થંકર જાણીને સ્તુતિ કરે છે. દેહથી જુદો આત્મા છે એમ જાણીને એ સ્તુતિ કરતો નથી. એમ કે દેહથી જુદો આત્મા એને જોવામાં આવતો નથી, વેદનાનો અભાવ છે જેને, અને દેહને આત્મા એક માને છે એટલે દેહને જોઈને દેહ તે જીવ છે, શરીર તે જીવ છે, અને શરીરની સ્તુતિ કરતા શંકર ભગવાનની પરમાત્માની મેં સ્તુતિ કરી એવી એને ભ્રાંતિ થઈ જાય છે. એ વખતે એને તીવ્ર કષાયના પરિણામ તો નથી, અશુભ ભાવ નથી પણ શુભ ભાવ છે. પણ એ વખતે એ કયા જ્ઞાન વડે તીર્થંકર પરમાત્માને જાણે છે? એ ઇન્દ્રિય જ્ઞાન વડે જાણે છે. તો એ ભાવ ઇન્દ્રિયનો એવો સ્વભાવ જ છે કે જેને જાણે તેનું તેને પોતાનું ભયના વિના રહે, એની સાથે એને એકતા થયા વિના રહેતી નથી. અને ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માને છે એટલે જ્ઞેયની સાથે એકતા થાય છે. જ્ઞાન તો છે જ નહીં, ભાવ ઇન્દ્રિય જ્ઞાન નથી. કેમ કે જ્ઞાનનો સ્વભાવ એની ઉત્પત્તિ પરના લક્ષ્યે ત્રણ કાળમાં થતી નથી. જ્ઞેયના લક્ષ્યે જ્ઞાન થાય જ નહીં એવો ત્રિકાળ અબાધિત નિયમ છે. જગતના જીવો પરને લક્ષ્યપૂર્વક જાણે છે એટલે ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે. એને એમ થઈ ગયું છે હું પરને જાણું છું, પરને જાણું છું, પરને જાણું છું, એવું અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાન, ભાવ ઇન્દ્રિય, ખડ જ્ઞાન પ્રગટ થાય છે અને પરને પ્રસિદ્ધ કરે છે અને સ્વને તિરોભૂત કરે છે. એવો જ એના વિભાવનો સ્વભાવ છે. ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવ નથી પણ વિભાવ છે. વિભાવનો એવો જ સ્વભાવ છે કે સ્વને તિરોભૂત કરે અને પરની પ્રસિદ્ધિ કરે. જેમ રાગ, રાગની ઉત્પત્તિ થતા સાક્ષાત પરમાત્માના લક્ષ્યો રાગ હોય તો પણ એ રાગનો સ્વભાવ રાગી વિભાવ છે. વિભાવનો સ્વભાવ વિભાવ કેમ કહેવાય? એને વિભાવ કેમ કહેવાય? રાગને સ્વભાવને તિરોભૂત કરે છે માટે એનું નામ છે વિભાવ. જેવી રીતે રાગ છે એ પરની પ્રસિદ્ધિ કરે છે પણ સ્વભાવને તિરોભૂત કરે છે, એવી રીતે ભાવ ઇન્દ્રિય ખંડ જ્ઞાન પણ આત્માનો સ્વભાવ નથી, વિભાવ છે. એ વિભાવ હોવાથી વિભાવની સ્થિતિ કેમ થાય કે સ્વભાવને તિરોભૂત કરે જે પરિણામ એ પરિણામનું નામ વિભાવ છે. શાસ્ત્રના લક્ષવાળું ઇન્દ્રિય જ્ઞાન પણ વિભાવ છે. કેમ વિભાવ છે એનું કારણ શું છે? એ સ્વભાવને તિરોભૂત કરીને ભાવ ઇન્દ્રિય પ્રગટ થાય છે. સ્વને પ્રસિદ્ધ કરતું નથી. સ્વને પ્રસિદ્ધ કરવાની શક્તિનો એમાં અભાવ છે. કેમ કે તે શક્તિની વ્યક્તિ નથી. શક્તિની વ્યક્તિ હોય તે શક્તિને પ્રસિદ્ધ કરી શકે. પણ ઇન્દ્રિય જ્ઞાન શક્તિની વ્યક્તિ નથી, એટલે વિભાવ છે. ભાવ ઇન્દ્રિય વિભાવ છે. જ્ઞાન એ ન હોય, ઇન્દ્રિય જ્ઞાન એ હોય, કેમ કે વિભાવ છે. વિભાવ કેમ કે સ્વભાવને પ્રસિદ્ધ કરતો નથી, બલકે તિરોભૂત કરે છે. માટે સ્વભાવ અને વિભાવનું ભેદ જ્ઞાન કરનારી આ ગાથા છે. અહીંયા વિભાવ રાગાદીને લેવો નથી. અહીંયા તો ઇન્દ્રિયો છે તે વિભાવ છે. એ ઇન્દ્રિયોના ત્રણ પ્રકાર વ્યવહારથી કહે છે. નિશ્ચયથી તો એક જ જ્ઞેય છે. ભાવ ઇન્દ્રિય પણ જ્ઞેય, જ્ઞાનનો અભાવ માટે જ્ઞેય. આત્મામાં આત્મા તો જ્ઞેયભૂત પણ છે ને જ્ઞાનભૂત પણ છે. અને આત્મ જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞેય પણ છે ને જ્ઞાન પણ છે. અને ઇન્દ્રિય જ્ઞાન એકનું સર્વથા જ્ઞેય છે. એમાં જ્ઞાનનો અભાવ છે. જ્ઞાનનો અભાવ કેમ કહો છો? કે જે સ્વભાવને પ્રગટ ન કરે એને પરમાત્મા અજ્ઞાન કહે છે. ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા ગ્રાહ્ય થતો નથી, જણાતો નથી. એમ રાગથી આત્માનો અનુભવ થતો નથી. એમ પરલક્ષી ઇન્દ્રિય જ્ઞાન, જ્ઞેયના સંગવાળું ઇન્દ્રિય જ્ઞાન, જ્ઞેયના સંબંધવાળું ઇન્દ્રિય જ્ઞાન એ ખરેખર જ્ઞાન નથી. પણ અનંત કાળથી એમાં જ્ઞાન હોવાની ભ્રાંતિ તો થઈ છે, પણ એ ચોખ્ખી ભ્રાંતિ છે. જ્ઞાન ન હોવાનું પણ લોજિક આપ્યું કે તે વિભાવ છે, સ્વભાવને પ્રગટ કરતું નથી, માટે એને વિભાવ છે. અને વિભાવ હોય એને જ જીતવાનો ઉપદેશ હોય. સ્વભાવને જીતવાનો ઉપદેશ ન હોય, સ્વભાવ હે ન હોય, વિકાર સ્વભાવ હે ન હોય, એટલે સ્વભાવને આશ્રિત જ્ઞાન પ્રગટ થયું. જે જ્ઞાન સ્વભાવને પ્રગટ કરે અને અભેદ થાય તે પણ હે ન હોય. ભેદ કરો તો હે થાય, બાકી અભેદ કરો તો આત્મા છે. એટલે આ ગાથા મોહને જીતવાની છે. એ તો ડાયરેક્ટ મોહને જીતવાની વાત ન કરતા, મોહની ઉત્પત્તિનું કારણ, મોહ છે તે કાર્ય છે. મિથ્યા તો કહો, મોહ કહો, મમતા કહો, એકાત્વાચક છે. મિથ્યા તો કાર્ય છે, મોહ પણ કાર્ય છે. પણ એનું જે કારણ છે એ ઇન્દ્રિય જ્ઞાન એનું કારણ છે. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે છે તેમાં મમતા મોહ મારા પણ થાપે છે. કેમ કે વિભાવનો સ્વભાવ જ એવો છે, વિભાવ સ્વભાવ છે કે પરને પોતાનું જાણે અને પોતાને ચૂકી ને પરને પોતાનું જાણે. એટલે અનાદિકાળથી જીવને સમ્યક દર્શન થતું નથી. એમાં બે પ્રકારની ભૂલ બતાવી છે શાસ્ત્રકારે. એક જે રાગાદી પરિણામ છે તે ભાવકનો ભાવ હોવા છતાં, ભાવક એટલે દ્રવ્યકર્મ, એના લક્ષ્ય થતો જે રાગ તે ભાવકનો ભાવ હોવા છતાં પણ એ રાગને નાયક નો ભાવ માની બેઠો છે, આત્માના પરિણામ છે, માને છે. એ માન્યતા મિથ્યા દ્રષ્ટિની હંમેશા હોય છે. એ અપ્રતિબુદ્ધ નું લક્ષણ છે. એક ભાવકના ભાવને પોતાનો માનવો તે અજ્ઞાન છે. એમ એક બીજી વાત પણ છે કે જ્ઞેયના ભાવને જ્ઞાયકનો ભાવ માનવો એ પણ નૈરું અજ્ઞાન છે, ચોખ્ખું અજ્ઞાન છે, નિર્ભેળ અજ્ઞાન છે. જ્ઞેયનો ભાવ એને આત્માનો ભાવ માનવો, જ્ઞેય તો વિશ્વના પદાર્થો એ જ્ઞેય છે, અને એના લક્ષ્ય એના સંબંધમાં જે જ્ઞાન પ્રગટ થાય છે તે પોતે પ્રગટ થાય છે, તે જ્ઞાન પ્રગટ નથી થતું. જેમ ભાવક દ્રવ્ય કર્મના લક્ષ્ય વિતરાગ ભાવ પ્રગટ ન થાય, એમ ભગવાન આત્મા શુદ્ધાત્માને છોડીને જગતના પદાર્થ પ્રત્યે લક્ષ જાય છે. એ લક્ષ જતાં જ્ઞેયના લક્ષ્ય જે ભાવ થાય તે પોતે જ્ઞેયનો ભાવ છે, અથવા અભેદ કહીએ તો એ પોતે જ્ઞેય થઈ ગયું. અહીંયા મથાળામાં નાયક અને જ્ઞેય એની એકતા બુદ્ધિ તોડવાની વાત ચાલે છે. જ્ઞેય જ્ઞાયક શંકર શાસ્ત્રીય ભાષા. આ ભગવાન આત્મા સિવાય જગતના જેટલા પદાર્થો છે, કર્મ નો કર્મ કે ભાવ કર્મ, એ બધા સ્વભાવથી જ્ઞેય છે. એમાં જ્ઞાનનો ત્રિકાળ ભાવ છે. ગમનભાઈ અહીંયા તમે બેઠા છો ને, અહીંયા જીગા છે, આવો ને ગમનભાઈ. આમ ખેંચે આમ ખેંચવું પડે, આમ જુએ છે ને ખેંચવું પડે, ઘરે જીગા છે. આ ગામના છે, અહીં છે, ઘણી જગ્યા છે ભાઈ. અહીં આની તો રંગણ થાય, અહીં આ વગર આવજો, અહીં 10-20 ભાઈ સમય જશે. 17 સાંકળ સારી. એવી મુદ્દાની ગાથા છે કે જગતના પદાર્થો તો જ્ઞેય છે, અને એને પ્રસિદ્ધ કરનારું, એના લક્ષ્યપૂર્વક પ્રસિદ્ધિ કરનારું જે જ્ઞાન, તે જ્ઞાન નથી પણ એનું નામ જ્ઞેય છે. અને જગતને ભ્રાંતિ થઈ ગઈ છે, જ્ઞાન છે, ભ્રાંતિ છે. શાસ્ત્રના લક્ષ્યવાળું જે જ્ઞાન પ્રગટ થાય છે તે જ્ઞાન પ્રગટ નથી થતું પણ જ્ઞેય પ્રગટ થાય. કેમ? એની પાછળ એક જબરદસ્ત ન્યાય છે કે જ્ઞાનનો સ્વભાવ પરલક્ષ અભાવા, પરના લક્ષે કદી ત્રણ કાળમાં કોઈ પણ જીવને કદી પણ જ્ઞાન પ્રગટ થયું નથી, થતું નથી, ને થવાનું પણ પરલક્ષ અભાવા. આ અનુભવી સંતોનું વચન છે, મુનિરાજનું. કોઈ વળી એવી કરે વાતો કે ભાઈ આ વચન લાવો, અરે ભાઈ જ્ઞાની છે એ બધું, એનું વચન સર્વજ્ઞ ભગવાન અનુસારી એની જ્ઞાની. તો સંતો કહે છે કે જ્ઞાનનું લક્ષણ માનતા એમ કહ્યું કે પરલક્ષ અભાવા, પરના લક્ષે કોઈ પણ જીવને આત્મજ્ઞાન પ્રગટ થતું નથી, જ્ઞેય પ્રગટ થાય, અને જ્ઞેયમાં ભ્રાંતિ થાય, અને જ્ઞાન ન થઈ જાય. જ્ઞેયને જ્ઞાન માને, જ્ઞેયને જ્ઞાન માને તો કઈ જ્ઞેય જ્ઞાન થાય? જેમ દેહને આત્મા માને આને તો ભલે માને, પણ માને તેથી કઈ દેહ જે જળ છે બનેલો જળનો એ કઈ આત્મા થાય? એમ અજ્ઞાની જીવનકાળથી ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માને છે, માને ભલે, પણ આ નામ નિક્ષેપ છે એમાં ભાવ ભરેલો નથી જ્ઞાન નો. મોહરાજા એ નામ રાખ્યું છે, મોહરાજા એ નામ રાખ્યું છે અજ્ઞાની જીવનમાં, એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. જ્ઞેય નું કારણ જ્ઞેય ના સંગે થાય છે, માટે તેને જ્ઞેય નો ભાવ કયો. ભેદ અપેક્ષા એ જેમ કે આ દિવાલ છે એ જ્ઞેય છે, અને એના લક્ષ્ય થતો જે ભાવ એ જ્ઞેય નો ભાવ છે. જ્ઞેય નિમિત્ત છે અને જ્ઞેય નો ભાવ છે એ નૈમિતિક છે, સ્વાભાવિક નથી. તો જ્ઞેયના સંગે જે ભાવ થયો તેને જ્ઞેય નો ભાવ કહેવાય. ભેદ અપેક્ષા એ જ્ઞેય નો ભાવ છે, અભેદ અપેક્ષા એ પોતે જ જ્ઞેય છે. જેમ આ જ્ઞેય છે એવું જ સમકક્ષી જ્ઞેય છે, એમાં ભેદ કરીશ માં. આ જ્ઞેય જુદા પ્રકારનું ને આ ઇન્દ્રિય જ્ઞાન જુદા પ્રકારનું એમ છે નહીં. એમ જો કાગળ તમારી પાસે હોય તો વાંચો, ફરીથી વાંચો, આમાં લખેલું છે એનો અર્થ કાઢો. હવે નિશ્ચય સ્તુતિ કહે છે મથાળું, એમાં પેલા જ્ઞેય નાયકના શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કરે છે. જ્ઞેય અને નાયક, જ્ઞેય એક જ શબ્દ છે, જ્ઞેય છે એ એક જ પ્રકાર, નિશ્ચયથી જ્ઞેય એક જ પ્રકારનું છે, પણ એને સમજાવવા માટે વ્યવહારથી ત્રણ ભેદ કરીને સમજાવશે. દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞેય છે, ભાવ ઇન્દ્રિય જ્ઞેય છે, અને ભાવ ઇન્દ્રિયના વિષયો પણ જ્ઞેય છે. એમાં ક્યાંય જ્ઞાન લખ્યું નથી, મારા વાંચવામાં આવતું નથી, તમારા વાંચવામાં નહીં આવે, એમાં લખવાનું શાંતિથી વાંચો તો ખ્યાલ આવશે કે આમાં જ્ઞાન શબ્દ ક્યાંય વાપરો. નિશ્ચય જ્ઞાન તો વાપરો નથી, પણ વ્યવહાર જ્ઞાન પણ શબ્દ વાપરો નથી, કેમ છે જ નહીં. કેમ કે જ્ઞેય છે એટલે આચાર્ય ભગવાને 38મી ગાથા જીવ અધિકાર પૂર્ણાહુતિ કરતા સમર્થ આચાર્ય થયા અમૃતચંદ્ર આચાર્ય, એની ટીકા વખતે ગુરુદેવને જે બહુમાન આવતું હતું કે આવી ટીકા ન ભૂતો ન ભૂતો, એ અતિ આસન ભવ્ય ધર્માત્મા ફરમાવે છે કે અમે મોહનો ક્ષય એવો કર્યો છે કે હવે ભાવક ભાવ અને જ્ઞેય ભાવ કોઈ અમને મોહ ઉત્પન્ન નહીં કરી શકે. ભાવક ભાવ એટલે રાગમાં આત્મબુદ્ધિ નહીં થાય, અને જ્ઞેય ભાવ એટલે આ ઇન્દ્રિયનો જે ઉઘાડ છે એમાં આત્મબુદ્ધિ અમારી થવાની. એ જ્ઞાન નથી, પણ જ્ઞાનનું પર જ્ઞેય છે, હેય રૂપ જ્ઞેય છે. પ્રગટ કરવા માટે પણ ઉપાદય નથી ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન ને કહો પ્રગટ કરવા માટે ઉપાદય સંવર વિરાને. આ તો સામાન્યનું વિશેષ જ નથી. ઇન્દ્રિય જ્ઞાન, પરલક્ષવાળું જ્ઞાન, ભાવિન્દ્રી એ સામાન્યનું વિશેષ નથી. કેમ નથી? કે જેમ રાગ સામાન્યનું વિશેષ નથી, અણમળતો ભાવ છે, સામાન્ય જ્યારે મળતો નથી, એમ આ પરલક્ષવાળું ભાવિન્દ્રિય ખંડ જ્ઞાન એ સામાન્યનું વિશેષ નથી. કેમ કે સામાન્ય અતિન્દ્રિય જ્ઞાનમય મહાપદાર્થ છે, એ સામાન્યનું વિશેષ હોય તો એની જાતનું એ જ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, તે સામાન્યનો વિશેષ, તે સામાન્યની પર્યાય છે. આ ઇન્દ્રિય જ્ઞાન આત્માના પરિણામ જ નથી, એ જ્ઞેયના પરિણામ છે અથવા પોતે જ્ઞેય છે. આવા ભેદ જ્ઞાનની કથા આ 31મી ગાથામાં મોહના નાશનો ઉપાય છે. મોહમાં શબ્દ નથી વાપરો, પણ મોહ કાર્ય છે, એની ઉત્પત્તિનું કારણ ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માન્યું એ મોહ છે, મિથ્યાત્વ છે. જ્ઞેય ને જ્ઞાન માન્યું. જ્ઞાન ક્યાંથી પ્રગટ થાય? ઘણા કે છે કે અમને સમય પ્રશ્ન પ્રગટ થશે, થાય ક્યાંથી? જ્ઞેય ને જ્ઞાન માને છે. શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી, જ્ઞેય છે પ્રભુ. આ એક વાત તો એવી ઊંચી આવી ગઈ છેલ્લા અધિકારમાં કે શાસ્ત્ર તે જ્ઞાન નથી, માટે શાસ્ત્ર કઈ જાણે નહીં. એનો ખુલાસો કરતા આપણા પરમ ઉપકારી ગુરુદેવ ફરમાવે છે કે શાસ્ત્રના લક્ષ્ય વાળું જે જ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞેય એ જળ અને અચેતન છે. દસમા ભાગમાં છે, ઘેરેજીને વાંચી લેજો, નોટ કરી લેવી. પણ જેને ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડનો મદ ચડી ગયો છે એને એ જ્ઞાન ભાસે છે, એ જ્ઞેય ભાસતું નથી. એના પ્રતિભાસમાં તફાવત છે. જ્ઞાની જેને જ્ઞેય જાણે છે એને અજ્ઞાની જ્ઞાન જાણે છે. વસ્તુના પ્રતિભાસમાં તફાવત છે. વસ્તુ તો જે છે તે છે, એ તો સ્વભાવથી જ જ્ઞેય છે. આ વિંદી છે ખંડ જ્ઞાન, એ તો એના મૂળ સ્વભાવથી જ જ્ઞેય છે. પણ એકને જ્ઞેય ભાષે છે અને બીજાને જ્ઞાન ભાષે છે. એટલે પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે જ્ઞાની અજ્ઞાની. પદાર્થ તો છે, પદાર્થમાં કઈ ફેર નથી પડતો, પણ એકને ભાષે છે. મને બહુ જ્ઞાન વધી ગયું, જ્ઞેય વધ્યું કે જ્ઞાન વધ્યું? ભ્રાંતિ છે ભાઈ. જ્ઞાન નો તને ઉત્પાદ જન્મ થયો નથી તો વધે ક્યાંથી? કેમ ઉત્પન્ન થતું નથી જ્ઞાન? આત્મજ્ઞાન કે જ્ઞેય ને જ્ઞાન માને છે માટે એનાથી ભેદ જ્ઞાન નથી કરતો પણ એકતા કરે. એને શંકર દોષ કર્યો કહેવામાં આવે છે. જ્ઞાયક અને જ્ઞેય બે સ્વભાવથી જુદા છે. જ્ઞાયક પ્રભુ ભગવાન વિભુ આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય મહાપદાર્થ અને પરલક્ષ વાળું જે જ્ઞાન, એટલે કે અજ્ઞાન, એટલે કે ઇન્દ્રિય જ્ઞાન, એટલે કે જ્ઞેય, એ સ્વભાવથી ભિન્ન છે. અતિન્દ્રિય જ્ઞાન મહાપદાર્થથી આ જ્ઞેય સર્વથા ભિન્ન છે. અતિન્દ્રિય જ્ઞાન દ્રષ્ટિ અપેક્ષાએ સર્વથા ભિન્ન, પણ અતિન્દ્રિય જ્ઞાન જ્ઞાન અપેક્ષાએ કથનથી ભિન્ન ભિન્ન છે. એમ આ ઇન્દ્રિય જ્ઞાન કથનથી ભિન્ન ભિન્ન નથી, સર્વથા ભિન્ન છે. આમાં લખેલું છે એ વાંચું છું, ઉપરથી કહું છું. આમાં આવશે સર્વથા શબ્દ. સર્વથા શબ્દ આવે ત્યાં વ્યવહારના પક્ષવા અને ખટકે છે. વ્યવહારનો પક્ષ કેને કહેવાય? કે જે નિશ્ચયનો નિષેધ કરે છે એનું નામ વ્યવહારનો પક્ષ છે. પક્ષ કોઈને કોઈનો નિષેધ કરે, જેમ નિશ્ચયનો પક્ષ વ્યવહારનો નિષેધ કરે અને વ્યવહારના પક્ષ વાળો
નિશ્ચયનો નિષેધ કરે.
એટલે તમે જ્ઞેય કેમ કહો? કે તું જ્ઞાન છે. બસ ખ્યાલ આવી ગયો, ભાષા ઉપરથી ભાવનો ખ્યાલ આવી જાય છે. પછી સમ્યક દર્શન નથી પ્રગટ થતું, સમ્યક જ્ઞાન તો ક્યાંથી થાય પ્રગટ? તું જ્ઞેય ને જ્ઞાન માની ગયો છો. મોહના નાશનો ઉપાય બતાવવો છે. મોહના નાશ દર્શન મોહનો, મિથ્યાત્વના નાશની ગાથા છે આ. ચારિત્રના નાશની ગાથા બત્રી કેટલી પછી આવશે? સમ્યક દર્શન પછી ચારિત્ર હોય. ચારિત્ર મોહના ક્ષયની ઉપસમ ને ક્ષય બે ગાથા આવશે. એની પહેલા દર્શન મોહ. દર્શન મોહના બે પ્રકાર, ભાવ અને દ્રવ્ય. દ્રવ્ય કર્મમાં જે દર્શન મોહ છે એ દ્રવ્યરૂપ છે અને એના સંબંધથી વિપરીતતા ઉત્પન્ન થાય છે, એને ભાવ મોહ કહેવાય. આ ભાવ મોહનો અભાવ કેમ થાય? કે ભાવ મોહની ઉત્પત્તિનું જે કારણ છે એ કારણ નાબૂદ કરી દે કે મને પર જણાતું નથી, જાણનાર જણાય છે. તો પરને જાણવાનો બંધ થતા પરમાત્મા વિધિ છૂટી જશે, મોહનો નાશ થઈને સમય દર્શન થશે. આત્મા હલી જાય એવી વાત આ સમયસારમાં છે. સમયસાર છે. એક એક ગાથા, એક એક શ્લોક. આ બધી જગ્યા છે, થોડા બેના વાળાઓ અહીંયા પણ થોડું કાલ પથરાવી દીધું, થોડું અહીંયા બે બન્યું, થોડું એટલે અહીંયા પણ દસ વીસ જેવું. કેમ કે હવે તો અહીંયા ભૂમુક્ષુના વ્રંદને વંદાવાના છે ને, એક એક ટ્રેનમાં, એક એક ટ્રેનમાં ભગવાનની પ્રતિષ્ઠા છે ને. હા, 5000 માણસો આવવાના. તો અહીંયા કામ ચલાવ છો પછી તો મોટા મંડપમાં તો બધા સમાઈ જાય. 11 તારીખ થઈ ને, 21 હશે કે 22 મોહની ઉત્પત્તિનું કારણ શલ્ય થઈ ગયું છે. ઉપરને જાણું પરને જાણું છું એવા અભિપ્રાયમાં ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે. અને એ ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવને તિરોભૂત કરી જેને જાણે એને પોતાનું માની બેસે છે. મોહ છે એ ભેદ જ્ઞાનનો પ્રકાર. આપણે એક બોલ આવ્યો છે, ત્રણ બોલ છે આમાં. દ્રવ્ય ઇન્દ્રિયને જીતવાની વાત આવી, શરીર પરિણામને પ્રાપ્ત છે જે દ્રવ્ય ઇન્દ્રિય, તેને જો ફરીથી બોલું, એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિય છે ને, એવી દ્રવ્ય ઇન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત, નિર્મળ હો આત્મ સન્મુખ થયેલું જે જ્ઞાન, જે જ્ઞાન અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, તેનું અવલંબન જ્યાં લે છે તો એના બળ વડે આ 5 ઇન્દ્રિય જે સંયોગ રૂપ છે, એ સંયોગ સંયોગ રૂપે ભલે રહે પણ એ જ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત કારણ છે. એવું સલી નીકળી જાય કે એ નિમિત્ત નથી. જ્ઞાનની ઉત્પત્તિમાં દ્રવ્ય ઇન્દ્રિય પર પદાર્થ નિમિત્ત ન હોય, કરતા કરતા પણ ની ઉપાદાન કરતા ની નિમિત્ત કરતા પણ શું કહ્યું? આ દ્રવ્યની આંખ છે ને, આંખ સામે પરમાત્માના દર્શન કરવા જાય, પરમાત્માની પ્રતિમા હોય, જીન પ્રતિમા, જીન સારખી ભગવાન સાક્ષાત બિરાજમાન છે, એ કહે છે કે પરમાત્મા જે બિરાજમાન છે એના લક્ષથી જે પ્રગટ થાય છે જ્ઞાન, એટલે કે જ્ઞેય, એટલે કે ઇન્દ્રિય જ્ઞાન, એ ઇન્દ્રિય જ્ઞાનમાં આ દ્રવ્ય ઇન્દ્રિય નિમિત્ત છે, જ્ઞાનમાં નિમિત્ત નથી. આ દ્રવ્ય ઇન્દ્રિય આંખ છે ને, એ આત્મજ્ઞાનમાં નિમિત્ત ન થાય, આત્મજ્ઞાનમાં આત્મા નિમિત્ત થાય, આત્મજ્ઞાનમાં આત્મજ્ઞાન ઉપાદાન અને નિમિત્ત આત્મા. પણ ભગવાનની તરફ લક્ષવાળું જે જ્ઞાન જેવું, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવ ઇન્દ્રિય ખંડ જ્ઞાન છે. તો એ ભાવ ઇન્દ્રિયમાં નિમિત્ત થાય, જ્ઞેયમાં જ્ઞેય નિમિત્ત થાય, જ્ઞેયને જ્ઞેય નિમિત્ત હો પણ જ્ઞાનને નિમિત્ત નથી. જ્ઞાનને તો એક પોતાનો સ્વભાવ નિમિત્ત થાય છે. જ્ઞાન સ્વલક્ષે થાય, ઇન્દ્રિય જ્ઞાન પરલક્ષે થાય, સ્વલક્ષે ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન બાધક છે, બાધાવાળું છે, આકુળતાને ઉત્પન્ન કરનારું છે. અરે ઇન્દ્રિય જ્ઞાન માટે તો ત્યાં સુધી વાત કરી 5 અધ્યાય કરતા, એ કે ઇન્દ્રિય જ્ઞાન તો જૂના કર્મનો જે બંધ છે ને એનું એક કાર્ય છે, અને નવો કર્મ બંધ થાય એનું એક નિમિત્ત કારણ છે. જેમ રાગ કાર્ય કારણ છે એવી જ રીતે રાગના ખાને ઇન્દ્રિય જ્ઞાન ને મૂક્યું છે. સામાન્ય જન સમુદાય પુનથી ધર્મ માને છેતરાણો ઠગાણો, અને વિદ્વત વર્ગ શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન માને છે, ઠગાઈ ગયું, સિગરે છે. રાગ પણ જ્ઞેય, અને રાગ ને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન પણ જ્ઞેય છે. એ ધનનો મદ, ધનનો મદ તો ઉતરે પણ જ્ઞાનનો મદ ચડે એ ઉતરવો બહુ કઠણ. પ્રભુ હું જાણું છું ને મને શાસ્ત્રનું જ્ઞાન વર્તે છે, શાસ્ત્રનું જ્ઞાન વર્તે છે ને, આત્માનું જ્ઞાન તો નહીં ને. હવે બીજો બોલ જે સૂક્ષ્મ છે, વિદ્વત વર્ગ ક્ષેત્રાણા. વિદ્વત વર્ગ ક્યાં સુધી? ત્યાગી પણ આમાં ક્ષેત્રાણા. ત્યાગી એટલે દ્રવ્ય લીલી મુનિ રાજપાટ છોડ્યું, અને દ્રવ્ય લીલી મુનિ હો નિરતિચાર, જેનું બાહ્ય આચરણ ચરણાનુયોગ ને અનુસાર, એમાં કઈ ગડબડ નહીં, અનાચાર નહીં, એવું આચરણ, અને એ સમ્યક જ્ઞાનની પ્રવૃત્તિ અર્થે સમ્યક જ્ઞાન પ્રગટ કરવાનો ભાવ જાગ્યો છે. સમ્યક જ્ઞાન મને કેમ પ્રગટ થાય એવા હેતુથી એ શાસ્ત્રનું પઠન પાઠન કરે છે. છ દ્રવ્યને જાણવામાં જ્ઞાનને રોકે છે. સમજાનું કઈ? છ દ્રવ્યને જાણવામાં જ્ઞાનને રોકે છે, એટલે રોકાઈ ગયો. અને નવ તત્વના ભેદને જાણવામાં જ્ઞાનને રોકે છે, એટલે અજ્ઞાન. એ ટોટલોજી સાહેબ લખે છે, એની ભૂલ કે આ છ દ્રવ્યને જાણનારો તે હું છું, આ છ દ્રવ્યને જાણનાર તે હું છું, પણ એના લક્ષમાં એમ નથી આવતું કે હું તો જ્ઞાન સ્વરૂપ છું. હું જ્ઞાન સ્વરૂપ છું તો જ્ઞેય છૂટું, અને જ્ઞેયના લક્ષ્ય વાળો ઇન્દ્રિય જ્ઞાન પણ છૂટું, અને જ્ઞાન સ્વભાવમાં આવીને અનુભવ થાય. આ ભૂલ બતાવી છે સમ્ય જ્ઞાન. સમ્ય જ્ઞાન ની ઉત્પત્તિ થતી નથી. છ દ્રવ્યને જાણે જેમ છે તેમ જાણે તો જ્ઞાન, એ ખોટું છે. અરે જીવને જીવ જાણે, ભૂતગલ ને ભૂતગલ જાણે, ધર્મ ને ધર્મ, અધર્મ ને અધર્મ, આકાશ ને કાળ ને જેમ છે એમ જાણે, એ સમ્ય જ્ઞાન નથી. આત્માને જેમ છે તેમ જાણે ત્યારે સમ્ય જ્ઞાન પ્રગટ, એ બોલાય. કઈ ભૂલ પરીક્ષા લ્યો તો પાસ થાય, એમાં 95%, 98%, 99%. સદ્રેવનું સ્વરૂપ કોઈ પૂછાવે, પ્રોફેસર પેપર કાઢે, આ બે હું, આહા કેટલા પ્રદેશ, એનું લક્ષણ શું, એની કાર્યસીમા શું, એ બધું લખી નાખે. છ દ્રવ્યનું જ્ઞાન અનંત કાળથી કર્યું, પણ છ દ્રવ્યથી ભિન્ન ભગવાન આત્મા અંદરમાં વિરાજમાન છે, આ એને જાણ્યો નહીં. આ એને જાણવાનો કાળ પાક્યો છે, એવી 31 ગાથા છે. જીતેન્દ્રિય જૈન જેમ થઈ ગયો. હવે આ બીજો બોલ, આ જ્ઞેયની સિદ્ધિ થાય છે. જ્ઞાન પડે જે ભ્રાંતિ થઈ છે ને, હવે એ ભ્રાંતિ કાઢીને એને જ્ઞેય તરીકે પહેલા સિદ્ધ કરવું, પછી અંદરમાં પછી જાઓ, પણ પહેલા તો એક ભ્રાંતિ તો કાઢો. અમારો પંકજ એમ કહે છે કે પહેલા નુકસાનીનો વેપાર તો બંધ કરવા દો, નફાનો પછી. હમણાં અહીંયા ચંદી રહ્યા રોકાણ ને શાંતિભાઈ નો દીકરો, પેલા નુકસાની જવાનું તો બંધ થાય, પછી નફાની વાત કરો. એમ આ જે શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞેયમાં જ્ઞાનની ભ્રાંતિ થઈ છે, નિર્ણય કરો કે જે જ્ઞાન આત્માને પ્રતિત ન કરે અને પરને પ્રતિત કરે તે જ્ઞાન ન હો. એ હવે બીજો બોલ ભાવજીને જીતવાનો. જ્ઞાનનો ત્યાગ કરો એવો ઉપદેશ ન હોય. જ્ઞેયને જ્ઞાન માનવાની જે ભ્રાંતિ, એ ભ્રાંતિને છોડો. જ્ઞેયને છોડો એમ નહીં. જ્ઞેયને કોણ છોડે? જ્ઞેયને તો ગ્રહણ કર્યું નથી, છોડે કોણ? પણ એ જે જ્ઞેય છે એને જ્ઞાન માની બેઠો છો તું, ભ્રાંતિ છોડી દે. હા હા, ભ્રાંતિ છૂટી એટલે મોહ છૂટ્યો, મિથ્યા તો ગયું. એ વાત બીજા બોલમાં થઈ છે. જુદા જુદા પોતપોતાના વિષયોમાં, જુદા જુદા પોતપોતાના વિષયો છે. જેમ સ્પર્શ ઇન્દ્રિય છે એનો વિષય ટાઢ્યુંની અવસ્થા એમાં ગણાય. રસ ઇન્દ્રિય ખાટી મીઠી, ઘ્રાણ આ સુગંધ દુર્ગંધ આ આંખ દ્વારા જે ગણાય, કાળું ધોળું પીળું લીલું ઇત્યાદિ, કાન દ્વારા આ કર્કશ કે અવાજ, મીઠો અવાજ, શબ્દ, એ પાંચ ઇન્દ્રિયના વિષય જુદા જુદા છે. સ્પર્શ ઇન્દ્રિય દ્વારા સાંભળી ન શકાય, કાન દ્વારા રસને ચાખી ન શકાય, જીભ દ્વારા પદાર્થને સુગી ન શકાય. એક એક ભાવ ઇન્દ્રિયનો વિષય જુદો જુદો છે. એ શ્રીમદજી એક બહુ સારી વાત કરી છે. પાંચ ઇન્દ્રિયના વિષય નું પણ આત્માને જ્ઞાન અક્રમે હો, ક્રમ પડે જ્ઞાન નથી. એને હવે જીતવાની વાત કરે છે. ભાવ ઇન્દ્રિય થી પોતે જીતાઈ ગયો છે. ભાવ ઇન્દ્રિય છે કે નહીં માને છે જ્ઞાન. ઈ અજ્ઞાન કહેવાય કે જ્ઞાન કહેવાય? બધા કયો જે જ્ઞેય છે ભાવ ઇન્દ્રિય, ભગવાને કહેલી વાત છે. આ તો આમાં લખેલી હો છે જ્ઞેય અને માને જ્ઞાન. તો એ સમ્ય જ્ઞાન કે મિથ્યા જ્ઞાન? જુદા જુદા પોતપોતાના વિષયોમાં જુદા જુદા પોતપોતાના વિષયોમાં પ્રત્યેક ઇન્દ્રિયનો વિષય જુદો જુદો છે. વિષયોમાં વ્યાપાર નથી. વ્યાપાર કેમ કહ્યું? એકનો વ્યાપાર હોય ત્યારે ચાર લબ્ધરૂપ થઈ જાય છે. જ્યારે સ્પર્શ ઇન્દ્રિયનો વ્યાપાર હોય ત્યારે ચાર ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય એ લબ્ધરૂપ હોય છે, વ્યાપારરૂપ ન હોય. પાંચેય ઇન્દ્રિયનો એકસાથે વ્યાપાર ન હોય. એક એક ઇન્દ્રિય એક એક વિષયને જાણે છે ત્યારે એ ઇન્દ્રિય બીજા વિષયને જાણી શકતી. સ્પર્શ ઇન્દ્રિય ટાઢી ઉનને જાણે. એના ચાર ઇન્દ્રિયના જે વિષયો છે એ આ સ્પર્શ દ્વારા જાણી શકાય નહીં. એમ વ્યાપાર શબ્દ છે. એકનો વ્યાપાર હોય ત્યારે ચાર એને લબ્ધરૂપ હોય, ઉપયોગરૂપ ન હોય. ઉપયોગરૂપ એક હોય, વ્યાપારરૂપ એક. વિષયોમાં વ્યાપાર નથી. જેવો જેવો એટલે ભાવિન્દ્રિયો, વિષયોને એટલે પર પદાર્થને, ગ્રહોને ખંડ ખંડ ગ્રહણ કરે છે. ક્રમે ક્રમે એક પછી એકને ગ્રહણ કરે છે. એકને જે જાણે એને પૂરું ન જાણે, પણ એકને જાણે લ્યો હમણાં, એકને પૂરું તો ન જાણે, પણ એકને જાણે ત્યારે બીજાનું જાણવું થતું નથી. બીજા પદાર્થનું જાણવું એ વખતે ઉપયોગરૂપ થતું નથી, એટલે બીજા પદાર્થોને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય થાય ને થાય જ. એટલે બીજા પદાર્થને જાણવાની જ્યાં ઈચ્છા ઉત્પન્ન થઈ ત્યાં પેલા પદાર્થને જાણવાનું જે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન હતું ત્યાંથી ખસી અને જ્ઞેયથી જ્ઞાન પર થઈ જાય છે. એક સાથે પાંચેય ઇન્દ્રિયનું જો જ્ઞાન થાય તો ઈચ્છા ઉત્પન્ન થાય. એક સાથે પાંચેય ઇન્દ્રિયના જે વિષયો છે એનું એક સમયમાં અક્રમે જો જ્ઞાન થઈ જાય તો પછી જ્ઞેયને ફેરવાની બુદ્ધિ ઈચ્છા થાય નહીં. કેમ? આમાં વિષયનો પ્રતિબંધ છે. એને એક ઇન્દ્રિયનો વ્યાપાર હોય ત્યારે એટલું જ જણાય ને બીજું ન જણાય, એને વિષયનો પ્રતિબંધ થઈ ગયો. અતિન્દ્રિય જ્ઞાનમાં એ પ્રતિબંધ છૂટી જાય છે. એક સાથે યુગપદ પોતાના હાથમાં ને ઢાંકના પર એમાં જણાઈ જાય છે. પરના લક્ષ વગર પર જણાય છે. એ હવે 271 નંબરની ગાથા આવશે કળશ, ત્યારે એમાં લેશું. કાલે ભાઈનો પ્રશ્ન શોધી લેવાનો, આના પછી વિષય આવવાનો છે 271 જ્ઞાતા જ્ઞાનની જ્ઞાન, એમાં એ આવરી લેશું. હમણાં તો આ વિષય ઇન્દ્રિય જ્ઞાન જ્યારે ભેદ જ્ઞાન કેમ થાય એનો વિષય થાય. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપાર પ્રણાથી જેવો વિષયોને એટલે જ્ઞેયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે એટલે પકડે છે નહીં, ખંડ ખંડ જાણે છે એક પછી એક, એક પછી એક. જ્ઞેયો અનંત છે, અનેક પ્રકારના, અનેક પ્રકારના જ્ઞેયના એક એક જ્ઞેયના લક્ષવાળું જ્ઞાન પણ એ ખંડ ખંડ થઈ જાય છે, અખંડ રહેતું નથી. ખંડ ખંડ ગ્રહણ કરે છે અર્થાત જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે. વા તો અનેકતા છે પણ અહીંયા અનેકતા ભાસવા મળી છે, તો અહીંયા એકતા છે. તો જ્ઞાન 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 જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે, પણ ઓના ઉપર લક્ષ્ય ને એટલે પેલા આ જણાવ્યું પછી આ જણાવ્યું પછી આ જણાવ્યું. હા હા હા, એમ અહીંયા વિધવિધતા છે અને જ્ઞાનમાં પણ એને ખંડ ખંડ વિધવિધતા ભાસે છે. લક્ષ્મણ છે ને એટલે અહીંયા પણ ખંડ ખંડ ને જણાવે છે. જ્ઞેયો જ્ઞાનને ખંડ ખંડ જણાવે છે અને જ્ઞાયક જ્ઞાનને અખંડ જણાવે છે. કેમ કે જ્ઞાયક પોતે અખંડ છે, એના આશરે જ્ઞાન પ્રગટ થયું તે પણ અખંડ છે, અને જ્ઞેયો ખંડ ખંડ છે તો એના લક્ષ્ય થવાનું જ્ઞાન પણ ખંડ ખંડ છે, વિખરાઈ જાય છે. આ ઊંચી છે, થોડી કઠિન પડે પણ સમજવા જઈ. જેમ આત્મા અખંડ છે તો એના લક્ષવાળું જ્ઞાન પણ અખંડ થઈ ગયું, ખંડ ન રહ્યું. એ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એ અખંડ જ્ઞાન થી એક સમયની પર્યાય છે ને જુદી છે એમ ને પાડો તો એ ખંડ જ્ઞાન થઈ જાય. પણ અખંડ ના આશરે જે જ્ઞાન અભેદ થઈને અખંડ ને પ્રતીત કરે છે એ જ્ઞાન પણ અખંડ છે, એ જ્ઞેય ભૂત અખંડ છે. ભેદ કરો તો એ અતિન્દ્રિય જ્ઞાન ને પણ ખંડ કહેવાય. 320 ગાથામાં છે હું અખંડ છું ખંડ ના તે હું, ત્યાં ઇન્દ્રિય જ્ઞાન ને તો યાદ એ કર્યું નથી, કેમ કે જ્ઞાન જ નથી. અહીંયા તો આત્માને પ્રસિદ્ધ કરનારું જે અતિન્દ્રિય જ્ઞાન પરમાત્મા અંદર અખંડાનંદ બિરાજમાન છે, જેમાં ગુણ ગુણી નો ભેદ પણ નથી, અખંડ છે એક રૂપ. એ અંતર સન્મુખ થઈને જે જ્ઞાન અખંડ ને પ્રસિદ્ધ કરે છે, જે જ્ઞાન અખંડ ને પ્રસિદ્ધ કરે છે એટલે અખંડ તે જ હું છું, નાયક તે જ હું છું, જ્ઞાનાનંદ તે હું છું. એમ જે જ્ઞાન અખંડ ને પ્રસિદ્ધ કરે છે એ જ્ઞાન અનન્ય થઈને અખંડ ને પ્રસિદ્ધ કરે છે, અન્ય રહીને પ્રસિદ્ધ નથી કરતું, અનન્ય થઈને અખંડ ને પ્રસિદ્ધ કરે છે. માટે એ જ્ઞાન પણ અખંડ છે, એને જ્ઞેયભૂત અખંડ કહેવામાં આવે છે. જે તો અખંડ પ્રથમ થઈ હતું, આ જ્ઞેય નવ અખંડ થાય છે. હવે એ તો આનિકોર અખંડ આપણે થાતું, હવે આ ઇન્દ્રિય જ્ઞાનને ખંડખંડ કેમ કહે છે એ વિષય ભાઈ પૂછો કે અનેક પ્રકારના જ્ઞેયો છે. ગરીબમાં આને જાણે, એને જાણવામાં તૃપ્તિ થાય નહીં, કેમ કે સુખ આવતું નથી. જ્ઞેયના લક્ષ્ય જ્ઞાન પણ ન થાય અને સુખ પણ થતું નથી, એટલે જ્ઞેય ફેરવી નાખે છે. કેમ કે આત્માનો સ્વભાવ અતિન્દ્રિય સુખમય છે, અને જ્યાં સુધી શક્તિમાં સુખ હોય છે એ વ્યક્તિમાં સુખ પ્રગટ ન થાય ત્યાં સુધી એ જ્ઞેય ફેરવા કરશે. પણ જ્યારે જ્ઞાયક આત્મા આવ્યો ત્યારે જ્ઞેય ફરશે નહીં. પણ આને જોઈ છે તો સુખ, ઘડીકમાં આને જાણે ઘડીકમાં શું કે ઘડીકમાં એ સુખ માટે જવા નાખે છે. પણ જ્ઞેયના લક્ષ્ય તો સુખ થતું નથી, કેમ કે જ્ઞેયમાં સુખ નથી. જ્ઞેયમાં સુખ પણ નથી ને જ્ઞેયમાં દુઃખ પણ નથી. જ્ઞેયમાં દુઃખ પણ નથી અને જ્ઞેયમાં આ દિવાલમાં સુખ કે દુઃખ છે, એ તો જ્ઞેય છે. પણ અનંત કાળથી સ્વભાવને ભૂલીને, સ્વભાવથી ચ્યુત થઈને, શુદ્ધનયથી ચ્યુત થઈને, પોતાને જાણવાનું છોડીને, જાણનારો જણાય છે એનો સ્વીકાર ન કરતા, જે નથી જણાતું જે ભિન્ન છે એને હું જાણું છું, આ હા, એમાં ઇન્દ્રિય જ્ઞાનનો ધર્મ થઈ જાય. તો જ્ઞેયો અનેક પ્રકારના ખણખણ છે, વિદ્વિધ પ્રકારના. તો એના લક્ષ્ય થતું જે જ્ઞાન એ પણ ખણખણ થઈ ગયું, એકાકાર ન રહ્યું. અનેકના લક્ષ્ય થતું જ્ઞાન એ અનેકાકાર થઈ ગયું, એકાકાર ન રહ્યું. અને જ્ઞાયક એકાકાર છે, એના લક્ષ્ય જે જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાનાકાર એકાકાર છે, એમાં અનેકાકાર નથી. અનેકાકાર પ્રતિભા છે તો પણ એકાકાર રહે છે. અનેકાકાર ભલે પ્રતિભા છે તો પણ પોતે એકાકાર પણ છોડી અને પોતે અનેકાકાર રૂપે થાય દળકાળમાં બંધ. નાયક તો અનેકાકાર ન થાય, પણ ગ્રાયક ના લક્ષવાળું અતિ જ્ઞાન એ પણ એકાકાર રહે છે, અનેકાકાર થતું. અને જ્ઞેયના સમજવાનું જ્ઞાન ખણખણ થઈ જાય. એમાં લખેલું છે, વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે, અર્થાત જ્ઞાનને ખંડખંડ રૂપ ગણાવે છે. એવી ભાવિંદ્રિયો જો આમાં એક ખૂબી છે, આમાં જ્ઞાન શબ્દ લખ્યો નથી. ભાવિંદ્રી માટે જ્ઞાન શબ્દ વાપરો નથી, તે વ્યવહાર જ્ઞાન છે એમ પણ શબ્દ વાપરો નથી, ભાવિંદ્રી શબ્દ વાપરો છે. કેમ કે ભાવિંદ્રી પોતે જ્ઞેય છે, નિશ્ચય જ્ઞાન પણ નથી ને વ્યવહાર જ્ઞાન પણ. અતિન્દ્રિય જ્ઞાનના ભેદને વ્યવહાર જ્ઞાન કહેવાય, ભેદ અપેક્ષા સદ્ભુત વ્યવહાર. આ તો અસદ્ભુત વ્યવહાર છે. અરે કર્મ ચેતના છે, જ્ઞાન ચેતના નથી પ્રભુ. એ જ્ઞાન નહીં હો અને ભ્રાંતિ થઈ ગઈ છે. જ્ઞાન તો એને કહીએ કે જે આત્માને પ્રતિષ્ઠિત કરે અને એ જ્ઞાનની સાથે અવિના ભાવ આનંદ આવે એને જ્ઞાન કહેવાય. જે આકુળતાને ઉત્પન્ન થાય સાથે સાથે એ જ્ઞાન નથી થાય. માટે ભાવ ઇન્દ્રિ શબ્દ વાપરો, જ્ઞાન શબ્દ ન લખો ક્યાંય, ત્રણમાં ક્યાંય, અને વ્યવહાર જ્ઞાન પણ ન લખો, કેમ કે છે નહીં. અભેદનો ભેદ એને વ્યવહાર કહેવાય. આ ભાવ ઇન્દ્રિય અભેદનો ભેદ ધ્યાન રાખજો. ભાવ ઇન્દ્રિયની વાત ચાલે છે, ઇન્દ્રિય જ્ઞાનની હો, બોલો. સામાન્ય ઉપયોગ લક્ષણ છે એની વાત નથી, શુદ્ધ ઉપયોગ છે એની વાત નથી. ધ્યાન રાખવા જેવું છે, બહુ ભણેલા હોય ને દૂધમાંથી પૂરા કાઢે. ઉપયોગ ને દુરુપયોગ એનું નામ ઇન્દ્રિય જ્ઞાન. હું કહ્યું ઉપયોગ તો લક્ષણ છે, એ ઉપયોગ અંદરમાં વળે તો શુદ્ધ ઉપયોગ છે, એનું નામ અતિન્દ્રિય જ્ઞાન છે. પણ એ ઉપયોગ પ્રગટ થતા વેદ હા એનું લક્ષ પર ઉપર જાય છે, અમને પર જણાય છે, એટલે એ ઉપયોગનો દુરુપયોગ થઈ ગયો. કે પર લક્ષ અભાવ પરના લક્ષ જ્ઞાન પ્રગટ નથા. બાકી અહીંયા એ ઉપયોગ ને સદુપયોગ એવા ભેદોની હમણાં યાદ ન કરવું. અહીંયા તો આચાર્ય ભગવાન આપણને ત્યારે જે સમજાવે છે એ સમજવાની કોશિશ કરવી. ભાવ ઇન્દ્રિયને જીતવાની વાત છે. જ્ઞાનને જીતો એમ કોઈ ના ઉપદેશ આપે, જ્ઞાન હે છે એમ કોઈ ન કહે. જ્ઞેયમાં જ્ઞાનની ભ્રાંતિ થઈ છે માટે ભ્રાંતિ કહે છે. ભ્રાંતિ છોડાવે છે. ભ્રાંતિ છૂટા પછી ઇન્દ્રિય જ્ઞાન તો રહેશે. ઇન્દ્રિય જ્ઞાન રહ્યું અને ભ્રાંતિ ગઈ, અતિ ઇન્દ્રિય જ્ઞાન થયું, ઇન્દ્રિય જ્ઞાન થોડું રહ્યું પણ ભ્રાંતિ. હવે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન પણ ભાસતું નથી, પણ જ્ઞાનના પર નહીં પણ ભાસે છે, સાધક નહીં. એવી ભાવ ઇન્દ્રિયોને પ્રતીતિમાં આવતા, શ્રદ્ધા લીધો શ્રદ્ધાનો વિષય, પ્રતીતિમાં આવતા, રૂચિમાં આવતા, શ્રદ્ધામાં આવતા, અખંડ બોલે ખંડ જ્ઞાનની સામે અખંડ, ખંડ ખંડ ને જીતવું છે ને. છખંડ ને જીતે છે કે અખંડ ને ચક્રવર્તી અખંડ ઉપર દ્રષ્ટિ છે, ખંડ ઉપર દ્રષ્ટિ અખંડ એક ઓલી પાંચ હતી ઇન્દ્રિય જ્ઞાન, વિધવિધ પાંચ હતી, જ્ઞેયો અનેક અને ખંડ ખંડ જ્ઞાન પણ અનેક, એની સામે ખંડ ની સામે અખંડ, અનેક ની સામે એક, અખંડ એક ખંડ નો નિષેધ થઈ ગયો, અખંડ માં આવ્યો હતા. એક કહ્યું ત્યાં અનેક નો નિષેધ. એક ચૈતન્ય શક્તિ પણ વળે, એટલે કે ચૈતન્ય શક્તિ નું અવલંબન લેવાથી વળે, એટલે ચૈતન્ય શક્તિ અંદર માં બિરાજમાન છે, અતિ જ્ઞાન મેં ભગવાન આત્મા અંદર બિરાજમાન. એવું જે ચૈતન્ય શક્તિનો પેટ જ્ઞાન દર્શન સુખ વીર્ય અનંત 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 શક્તિ છે, એમાં જ્ઞાન શક્તિથી વાત કરે તો પણ બધા ગુણ આવી ગયા, ચૈતન્ય શક્તિ કહે તો પણ બધા ગુણો સમાઈ જાય. એમ એક ચૈતન્ય શક્તિ પણ આ વડે, એ સાધન વડે, કરણ એના અવલંબન વડે, ચૈતન્ય શક્તિ પણ વડે છે એના અવલંબન વડે, જે ઉપરમાં છે દ્રવ્યને જીતવામાં ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે, એ જ અહીં ઉતારું. ટૂંકું વાક્ય હોય ઉપર લખ્યું હોય નીચે ઉતારું, એના ઉપર લખેલું ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે, એમ અહીંયા ચૈતન્ય શક્તિ પણ વડે એ ટૂંકું કર્યું, એના અવલંબન વડે જ્યાં એનું અવલંબન આવ્યું ઉપયોગ અંદરમાં ગયો ત્યારે આજે ભાવ ઇન્દ્રિય એમાં જ્ઞાન હોવાની જે ભ્રાંતિ અથવા એની સાથે એક તો બુદ્ધિ થતી હતી, એની કર્તા કર્મની બુદ્ધિ થતી હતી, એની સાથે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ જોડતો હતો, એ બધો સંબંધ તોડી નાખ્યો, તોડીને અંદરમાં ચૈતન્ય શક્તિ પણ અંદરમાં અવલંબન આવ્યું આત્માનું, નિરાલંબીનું અવલંબન લીધું. ત્યારે સર્વથા પોતાથી જુદી જાણી, ઇન્દ્રિય જ્ઞાન રહેશે ત્યાં સુધી, કેવું જ્ઞાનમય થાય ત્યાં સુધી, પણ જ્ઞેય પણ રહેશે. હવે જ્ઞાન પણ કદી પણ સપનામાં પણ ભાસશે નહીં. હમણાં રાજકોટમાં એક ભાઈને કહ્યું, અરે આ ઇન્દ્રિય જ્ઞાન ને સપનામાં પણ હો તમે જ્ઞાન ન જાણતા, એને જ્ઞેય જાણજો. હો સપનામાં પણ જો એ જ્ઞાન પણ ભાસ્યું તો અજ્ઞાન દૂર, વ્યવહાર નહીં તો હાલતા ચાલતા અન્યથા જ કથન કરે છે જ્ઞેય. અને એ નીતો એનો ધર્મ બજાવે છે, વ્યવહાર નહીં બીજાના ભાવ ને બીજાનો કહે છે, જ્ઞેયને જ્ઞાન કહે છે. શું કહ્યું? જ્ઞેયને જ્ઞાન કહે, નીતો એનો ધર્મ બજાવે. જૂઠું બોલે, જૂઠા બોલવું હોય એ તો જૂઠું ભેલા કરે કે સાહેબ બહુ છેતરાઈ ગયું, પણ તને ખબર નથી, તો જૂઠા બોલો છે, એ તો પ્રસિદ્ધ છે. તો કે હું છેતરાઈ ગયો, પણ જૂઠું બોલે તો છેતરાણો તો તારી ભૂલ, કે જૂઠું બોલે એ તો એનું સ્વાર્થી છે. એ વ્યવહાર નહીં, અન્યથા પસંદ કરે છે બીજાના ભાવને. છે કે નહીં? ઇન્દ્રિય જ્ઞાન છે નહીં, અને એને જાહેર કરે છે જ્ઞાન. જ્ઞાન જ્ઞાન ઉઘડું, જ્ઞાન વધું, ધારણા ઘણી થઈ ગઈ. ધારણા તેમાં થા, જ્ઞાનમાં ધારણા થાય કે ઇન્દ્રિય જ્ઞાનમાં? એ તો માનસિક નો ધર્મ, મન નો ધર્મ છે. મન ધારી રાખે, જ્ઞાનમાં તો જ્ઞાયક બિરાજમાન થઈ જાય. એ મનને જુદું જાણે, ભાવ મનને જુદું જાણે, ઇન્દ્રિય જ્ઞાનને પણ જુદું જાણે. અહીંયા અભેદ થઈ ગયો એટલે ભેદ પર પણ જણાય, ઇન્દ્રિય જ્ઞાન નહીં પણ. સર્વથા સર્વથા પોતાથી જુદાડી, સર્વથા કેટલો તો એકાંતી જશે. આ મોટામાં મોટું એક શલ્ય ગરીબું છે. જ્યાં સર્વથા શબ્દ આવે ત્યાં ગોઠતું નથી. કોને? એનો ખુલાસો કે જેને વ્યવહારનો પ્રબળ પક્ષ છે અને સમયે સમયે નિશ્ચયનો નિષેધ કરે છે એને ગોઠતું નથી. નિશ્ચયના પક્ષવાળાને સર્વથા અમૃત જેવું લાગે. હા, કેમ કે નિશ્ચયનો પક્ષ ક્યારે આવે? કે વ્યવહારનો પક્ષ છૂટે તો. હજી નિશ્ચયનો પક્ષ પણ આવે નહીં, ત્યાં પક્ષાતિક્રાંત થવાનો પ્રસંગ. હા, ઇન્દ્રિય જ્ઞાનને ભાવ, ભાવ ઇન્દ્રિયને જ્ઞાન જાણે એ તો મોટી ક્રાંતિ છે. એનો પછી એમાં ત્યાગ બુદ્ધિ ના આવે. જેને જ્ઞાન જાણે એમાં એ બુદ્ધિ ક્યાંથી આવે? જેને જ્ઞાન માન્યું એની અરે ભેદ જ્ઞાન ક્યાંથી કરે? જ્ઞાન ને જ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાન ન હોય, જ્ઞાન ને જ્ઞેય વચ્ચે ભેદ જ્ઞાન હોય. એ જ્ઞેય છે માટે મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો અત્યંત જ્ઞાનમય આત્મા છું. જ્ઞાન અને જ્ઞેય વચ્ચેનો ભેદ જ્ઞાન છે. સર્વથા પોતાથી જુદી જાણી. વખત થઈ ગયો, ફરીથી વધારે લઈશું. આ બહુ બધા સૂક્ષ્મ છે, બહુ ચાલતું નથી.
જગકલ્યાણી જિનવાણી, સાચી માં નિંદા ની